डालेंगे।
काढ़ अनंत ते कर्म शुभा शुभ भाव ते शुभा शुभ चेतता उपजे मोक्ष स्वभाव। टीका, कर्म सहित अनंत काल वित्यो ते तो शुभा शुभ कर्म प्रत्येनी जीवनी आसक्ति ने लीधे वित्यो, पण तेना पर उदासीन थवाथी ते कर्म फल छेदाय अने तेथी मोक्ष स्वभाव प्रगट थाय। आ गाथा में घणा बधा सूत्रों छे, गाथा कठिन छे। वित्यो अनंत काल, अनंत काल केम वित्यो, तेनू एक ज कारण शुभ अने अशुभ कर्म प्रत्ये आ जीवनी आसक्ति छे। तमे ज्यारे गुस्सो करो छो त्यारे मात्र गुस्सो ज नथी करता, पण मूछो पर हाथ फेरवो छो ते केवो केवो ठेकाणे पड्यो। गुस्सो करता आ भयंकर छे। गुस्सो करो अने मूछ ઉપર હાથ ફેરવો એ કર્મનો કાંઠા કરે તેવું છે, અને તીવ્ર રસ પડે તેમ છે। કોઈ તમને નમસ્કાર કરે ને કહે કે બાપા હવે છોડી દો, તો તમે કહેશો કે કેવો કૂણો ઘેસ જેવો થઈ ગયો, કેવા તેણે હાથ જોડ્યા। આ અશુભ કર્મની આસક્તિ છે, તેમ શુભ કર્મની પણ આસક્તિ હોય। આસક્તિ બંનેમાંથી ઉઠાવી લેવાની છે। હે શબ્દ હમણાં વાપરવતા નથી, હે શબ્દ વાપરશું તો તમને ઘણા પ્રશ્નો ઉઠશે કે અશુભ છોડવા જેવું બરાબર, પણ શુભ પણ હે। મંદિરમાં ન જવું, પૂજા ન કરવી, પરોપકાર ન કરવો, દાન ન કરવું, તપસ્યા ન કરવી, સ્વાધ્યાય કે સત્સંગ ન કરવો, દેવવંદન ન કરવું, તો અમારે કહેવું શું? ત્યારે શું કરવું તે જડ્યું નથી, માટે આ કરવું, તે જડી જાય પછી આ બધું છોડી દેવું। તમે પાંચમા પગથિયે જાઓ ક્યારે? ચોથું પગથિયું છોડશો ત્યારે ને? તમે કહેશો કે ચોથે રહેવું છે અને પાંચમે પણ જવું છે, તો મેળ નહીં પડે, અકસ્માત થશે।
શુભ પ્રવૃત્તિ અને અશુભ પ્રવૃત્તિ બંને પ્રત્યે જીવને આસક્તિ છે। જીવને અશુભ પ્રવૃત્તિ ધ્યેય લાગે છે, અશુભ પ્રવૃત્તિના પરિણામે પાપ બંધાય તો નરકમાં જવું પડે અને તે પાપનું ફળ ભોગવવું પડે, એવું શાસ્ત્રમાં વર્ણન આવે છે। તે વર્ણન સાંભળીને નરક ગતિના દુઃખો જાણીને હૈયું કંપી ઉઠે છે। વીર વિજયજી મહારાજે કહ્યું છે કે સાંભળી હૈંડા કમ કમે રે, બાપરે આવું દુઃખ સહન ના થાય। તેથી અશુભ કર્મની આસક્તિ કદાચ છૂટી જાય, જો પાપ કરીશ તો ઢોરનો જન્મ લઈ દુઃખો સહન કરવા પડશે। આપણે ફ્રેક્ચર થયું હોય તો એમ્બ્યુલન્સ કારમાં આપણે સંભાળીને લઈ જાય છે, પણ ઢોરને થયું હોય તો એમ્બ્યુલન્સ કારમાં કે માથે ઊંચકીને લઈ જાય, શું ત્રાસ! આ બધા દુઃખો સાંભળ્યા ને આપણે ભોગવવા નથી, આ દુઃખો કેમ આવે છે? તો પાપ કરવાથી આવે છે। પાપ કેમ થાય છે? અશુભ કર્મથી। અશુભ કર્મો કેમ થાય છે? તો અશુભ ભાવથી થાય છે। તેથી હવે આ છોડી દઈશું, આવું કરવું નથી।
શુભ કર્મનું પરિણામ જે પુણ્ય છે તેનો રસ જતો નથી, કારણ કે શુભ કર્મ કરવાથી પુણ્ય બંધાય અને પુણ્યથી ચક્રવર્તી થાય, ઇન્દ્ર થાય, મહારાજા થાય, જગતના સુખો મળે, દેવલોક પણ મળે અને ત્યાં સુખના ઢગલા મળે, આ સારું છે, માટે તેના પ્રત્યે આસક્તિ થાય છે, પાપ પ્રત્યે અણગમો થાય છે, પણ પુણ્યની આસક્તિ જીવને છૂટી નથી। જૈન દર્શનમાં આ અત્યંત મૌલિક વાત છે। પુણ્ય એટલા માટે એ છે કે ગમે તેટલું પુણ્ય હશે પરંતુ એ તમારો સ્વભાવ નથી, એ બહારથી આવેલી વસ્તુ છે અને એક દિવસ તમારે એ વસ્તુ છોડવી પડશે।
શુભ અને અશુભ કર્મોની આસક્તિના કારણે અનંત કાળ વીત્યો, તો શુભ અને અશુભ બંને છેદવાના છે, બંનેનો ત્યાગ કરવાનો છે। તમે જેમ જેમ શુભ અને અશુભ છોડશો તેમ તેમ તમારો પોતાનો સ્વભાવ પ્રગટ થશે। અહીં એ કહે છે કે પુણ્ય તમારો સ્વભાવ નથી, પાપ તમારો સ્વભાવ નથી, શુભ કે અશુભ તમારો સ્વભાવ નથી, પણ તમારો સ્વભાવ છે મોક્ષ. મોક્ષ અવસ્થા નથી પણ મોક્ષ સ્વભાવ છે. મોક્ષ ઘટના નથી પણ સ્વભાવ છે. સુખ કે અસુખ પ્રત્યે જીવને જે આસક્તિ છે તે છોડવી. એ આસક્તિ ચાલી જાય એટલે ઉદાસીનતા આવે અથવા તો અનાશક્તિ આવે. ઉદાસીનતા અધ્યાત્મનો શબ્દ છે અને અનાશક્તિ ગીતાનો શબ્દ છે. અનાશક્તિ શેના પ્રત્યે આવે? શુભ અને અશુભ પ્રત્યે. ઉદાસીન આવે તો ઉદાસીનતાથી કર્મોનું કારણ છેદાય, પછી કર્મોનું ફળ બેસે જ નહીં. ન રહ્યો બાંસ ન રહી બાંસુરી, બંને ગયા. શુભ ભાવ પણ ગયો અને અશુભ ભાવ પણ ગયો, પુણ્ય પણ ગયું અને પાપ પણ ગયું. બધી ગળીઓ તૂટી. તમે થયા સ્વતંત્ર અને તમે ખીલ્યા, એ તમારો સ્વભાવ. મોક્ષ મેળવવાની ચીજ નથી પરંતુ મોક્ષ આપનો સ્વભાવ છે. જ્યાં કોઈ વિકલ્પો નથી એવી અવસ્થા જીવને પ્રાપ્ત કરવાની છે.
અનંત કાળ વીત્યો તેનું કારણ કર્મ નથી. અનંત કાળ વીત્યો તેનું કારણ શુભ અને અશુભ કર્મો પ્રત્યેની આપની આસક્તિ છે. કોઈ તમને સંસારમાં બાંધીને રાખવા તૈયાર નથી કે રોકતા પણ નથી. તમને તો એટલી બધી સ્વતંત્રતા છે કે જેમ તમારે રહેવું હોય તેમ રહી શકો છો. સંસારમાં બંધાવું હોય, દુઃખી થવું હોય, રોવું હોય, હેરાન થવું હોય તો પણ છૂટ છે. અને સંસારમાં ન રહેવું હોય, મુક્ત થવું હોય, દુઃખી ન થવું હોય, છુટકારો મેળવવો હોય તો પણ તમને છૂટ છે. પરંતુ તમે બંધાઈને રહેવાનો વિકલ્પ પસંદ કરો છો, મુક્ત થવાનું પસંદ કરતા નથી. મુક્ત અવસ્થા ક્યારે પ્રાપ્ત થાય? વચનામૃત પત્રાંક 195 પાનું નંબર 261 વર્ષ 24 તેમાં 3-4 લીટીઓ જ છે, વધારે નથી. પણ 90મી જે ગાથા છે તેની પ્રસ્તાવના એમાં છે. 90ની ગાથા સમજવા માટે પત્રાંક 195 સમજવો જરૂરી છે. સત્સ્વરૂપને અભેદ રૂપે અનન્ય ભક્તિએ નમસ્કાર. સ્વસ્વરૂપ અને આત્મસ્વરૂપ બંને જુદા નથી, આ અભેદની વાત છે. બધા ભેદો ભૂસાઈ ગયા. એક એવરેસ્ટ શિખર ઉપર ચડીને પરમ કૃપાળુ દેવ વાત કરી રહ્યા છે. તમામ ભૂમિકાઓ વટાવી જ્યારે શિખરની ભૂમિકા આવી તેના ઉપર ઉભા રહીને જે અનુભવ થયો તે અભેદનો અનુભવ છે. એ અદ્વૈતનો અનુભવ છે. ત્યાં દ્વૈત નથી, ભેદો નથી, ત્યાં બે નથી. જેને સત્પુરુષ કહેવા ઈચ્છે છે તે સત્વરૂપ અને આત્મસ્વરૂપ એ બે ભેદ વચ્ચે અભેદ છે. સત અને આત્મા હવે જુદા રહ્યા નથી. સત એ જ આત્મા અને આત્મા એ જ સત છે, એ જ પરમાત્મા છે, એ જ પરબ્રહ્મ છે. વેદાંત ઉદ્ઘોષ કર્યો કે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે.
બ્રહ્મ સત્યમ જગન મિથ્યા જીવ બ્રહ્મ વ ના પર. જીવ એ જ બ્રહ્મ છે, બ્રહ્મ જુદો નથી. આ છે અભેદની અનુભૂતિ. ભક્તિ માર્ગમાં એમ કહેવાય છે કે ગોપીઓ ક્યારેક ક્યારેક એમ કહેતી કે હું કૃષ્ણ, હું કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા કૃષ્ણની સાથે ગોપીઓને અભેદ ભાવ જ્યારે થયો ત્યારે ગોપી એ જ કૃષ્ણ અને કૃષ્ણ એ જ ગોપી, એવો એક અનુભવ તેમને થયો. અહીં જ્ઞાનની ભૂમિકામાં એક આવો જ અનુભવ થયો કે સત સ્વરૂપ અને આત્મ સ્વરૂપ એ બંને વચ્ચે અભેદ છે, બંને જુદા નથી. આવી અભેદની અનુભૂતિ તે સાધનાનું અંતિમ પરિણામ છે. જેવા સ્વરૂપને અનન્ય ભક્તિએ અમારા નમસ્કાર હો. આટલી વાત કરીને એક મહત્વની વાત કરવી છે તેનો પ્રારંભ કરે છે. માર્ગની ઈચ્છા જેને થઈ છે મોક્ષ એ જ લક્ષ્ય છે, પરંતુ મહત્વ માર્ગનું છે. મોક્ષ મેળવવો છે તેમ નક્કી થયું, પરંતુ ભૂલ તે માર્ગ બાબત થાય છે. મોક્ષની વાત જગતના બધા જ ધર્મો કરે છે, પરંતુ ગરબડ જે થાય છે તે માર્ગમાં થાય છે. માર્ગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદેહ, પરંતુ સાચો માર્ગ જીવને મળતો નથી. આનંદજનજીએ 300 વર્ષ પહેલા કહ્યું કે સાચા માર્ગ કોઉ ન બતાવે, સૌ અપની અપની ગાવે.
સાચો જે માર્ગ છે એ બતાવનારા ઘટતા ઘટતા જાય છે. તેઓએ કહ્યું છે કે મત મત ભેદે રે જો જઈ પૂછીએ, સૌ થાપે અહમ ભાવ. અલગ અલગ મતવાલાને જઈને જો પૂછીએ છે કે સાહેબ મોક્ષનો માર્ગ કયો છે, તો બધા અલગ અલગ માર્ગ બતાવીને કહે છે અમે જે કહીએ છીએ એ જ માર્ગ સાચો છે. બીજો બીજા જે કહે છે એ માર્ગ સાચો નથી, માટે બીજાને રવાડે ન ચડશો. આમ સૌ અહમને જ સ્થાપે છે. માર્ગની જેને ઈચ્છા થઈ છે તેને શું કરવું? તત્વાર્થ સૂત્રના પહેલા અધ્યયનમાં પહેલું સૂત્ર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે, તે મોક્ષ માર્ગ છે. આવો માર્ગ છે એ જાણવાની અમે તે માર્ગે ચાલવાની જેને ઈચ્છા ઉત્પન્ન થઈ છે તેને શું કરવું જોઈએ? પરમ કૃપાળુદેવ કહે છે કે તમે બધા જ વિકલ્પો મૂકી દેવા, આ એક જ વિકલ્પ કરી ફરી સ્મરણમાં લાવો. કયો વિકલ્પ? અનંત કાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં જીવની નિવૃત્તિ કેમ થતી નથી? તમને કોઈ દિવસ આવો પ્રશ્ન થયો? એટલા એ દિવસથી શેર લીધા છે તેના ભાવ કેમ વધતા નથી? એવું કોઈ દિવસ થતું હશે? વ્યાજના દર કંઈ વધ્યા, આવી બધી ચિંતાઓ થાય છે. પરંતુ અનંત કાળથી આ જીવનું પરિભ્રમણ થવા છતાં આ જીવની નિવૃત્તિ કેમ થતી નથી? આવી પીડા, આવી મૂંઝવણ, આવી ચૂરણા, આવો ભય, આવી વ્યાકુળતા, આવી વ્યગ્રતા અંતરમાં કોઈ વખત થઈ? અનંત કાળના પરિભ્રમણમાંથી છુટકારો, નિવૃત્તિ એવી રીતે થાય? પરમ કૃપાળુદેવ કહે છે કે આ એક જ વિકલ્પ રાખી બીજા બધા વિકલ્પો છોડો, કોઈ અન્ય વિકલ્પો કરવા જેવા નથી.
અનંત કાળથી પરિભ્રમણ થવા છતાં નિવૃત્તિ કેમ થતી નથી અને શું કરવાથી થાય? આ વાક્યમાં અનેક અર્થો સમાયેલા છે. તેમાં કહેલી વાતની ચિંતના કર્યા વગર, એના માટે દ્રઢ થઈને જોયા વગર માર્ગની દિશાનું અલ્પ પણ ભાન થતું નથી. આ જરૂરની વાત છે. આ કાઠિયાવાડનો શબ્દ છે. દીકરો મરી ગયો હોય તો માં ખાતી પીતી નથી, બોલતી નથી, બસ ઝુરિયા કરે છે. એને ક્યાંય ચેન પડતું નથી. બીજું ઉદાહરણ, પવિત્ર પતિવ્રતા સ્ત્રી પોતાના પતિ માટે ઝૂરે છે. ત્રીજું ઉદાહરણ, ગોપીઓ કૃષ્ણ માટે ઝૂરે છે. ચોથું ઉદાહરણ, શબરી રામ માટે ઝૂરે છે. પાંચમું ઉદાહરણ, ભક્તો ભગવાન માટે ઝૂરે છે. અને છઠ્ઠું ઉદાહરણ, લોભી ધન માટે ઝૂરે છે. હવે તમને ખ્યાલ બરાબર આવ્યો હશે. ખાવું પીવું ભાવે નહીં, આવું ઝૂર્યા વિના માર્ગની દિશાનું અલ્પ પણ ભાન થતું નથી. ચર્ચા ગમે તેટલી કરશો અથવા ગમે તેટલું વાંચશો, પરંતુ જે પૂર્વે થયું નથી તે ભવિષ્યમાં પણ થશે નહીં. પરમ કૃપાળુ દેવ કહે છે કે તમે અમને જો પૂછતા હો તો અમે નમ્રપણે કહીએ છીએ કે સઘળાને એ જ શોધવાનું છે કે નિવૃત્તિ કેમ થતી નથી, શું કરવાથી નિવૃત્તિ મળે. આ તમે જો શોધશો તો જાણવા જેવું હશે, તે આપોઆપ મળી જશે, મળી આવશે. આવી ઝૂણા વગર જાણવાની મથામણ કરશો નહીં. સત્પુરુષના વચનામૃતોના વારંવાર વિચાર કરજો. આ ગાથામાં મોક્ષનો જે સ્વભાવ છે તે કઈ રીતે પ્રગટાવો તેના માટેના થોડા સૂત્રો આ 90મી ગાથામાં સમાયેલા છે, તે આગળ વિચારીશું. ધન્યવાદ. આટલી ધીરજ સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને મારા પ્રેમપૂર્વક નમસ્કાર.
ક્યાં આવે આપણે? જીવનો સ્વભાવ એ જ મોક્ષ છે તો અનંત કાળ શું કામ ગયો? જો મોક્ષ એ જીવનો સ્વભાવ, એ અવસ્થા નથી, મોક્ષ છે એમ લખ્યું છે. એનો સ્વભાવ છે, સ્વભાવ છે. એને પ્રશ્ન મુકાયો છે કે વિત્યો કાળ અંતે. શિષ્યનો પ્રશ્ન પણ એ જ છે. કરતા ભોગતા જીવ હો પણ તેનો નહીં મોક્ષ. વિત્યો કાળ અનંત પણ વર્તમાન છે દોષ. જે દોષ તમે પરિભ્રમણના કહો છો, જે દોષ સંસારને રખડવાનું કહો છો, જે દોષને બંધના કારણો જણાવો છો, એ દોષ તો એમને એમ છે. અને કાળ કેટલો ગયો? કાળ જાય, સાધનાઓ થતી રહે, ધર્મ આપણે કર્યા કરીએ, અને બંધના કારણો એમને રહે. જે દોષ છે તે એમને રહે. દોષ ટળતા નથી, કાળ ચાલ્યો જાય છે, સાધના થતી રહે છે. સાધનાના નામે કેટલાય દુઃખ સહન કરે છે આજીવ, સાધનાના નામે ભ્રાંતિમાં પરિણામ આવતું નથી, દોડી દોડીને થાકે છે. ગાણીનો બળદ કેટલું ચાલે રોજ, એટલું બધું ચાલે, પણ સાંજે ડાબલા છોડે તો હોય ક્યાં? ત્યાં નો ત્યાં. એનો જેમ રોજ પૂરો થાય છે અને ત્યાં ને ત્યાં છે, એમ આપણા ભાવ પૂરા થાય છે અને આપણે ત્યાં ત્યાં છે. એટલી જબરજસ્ત અહીંયા મુનિશ્રી કહે છે કે આ ગાથા કઠિન છે, બહુ વિચારવાનો છે. એ વિચારવાની અંદર એ દોષ કયો છે? કર્મ શુભાશુભ ભાવ આ દોષ છે. મુનિશ્રી કહે છે કે કર્મ શુભાશુભ ભાવ એ પણ દોષ નથી, પણ એની આસક્તિ એ દોષ છે. જો હવે બરોબર ખૂબ સ્થિર થઈ જાઓ, એકાગ્ર થાઓ, જો મોક્ષ માર્ગ સમજવો હોય, ભૂલ સમજવી હોય, દોષ સમજવો હોય, તો અનંત કાળ બધું જે ફેલ ગયું છે એ ન થાય. ભલે થોડું થાય આપણાથી, કંઈ વાંધો નહીં, ધર્મ થોડો થશે, ચિંતા નહીં કરવાની, પણ દોષ ટળવો જોઈએ, બંધના કારણો ટળવા જોઈએ. એ જો નહીં ટળે અને એમને મૂઢની જેમ રખડપટ્ટી કર્યા કરીશું, એનો કોઈ અર્થ નથી. આવું તો અનંતવાર કર્યું છે, વિત્યો કાળ અનંત. આ વિચારો શુભાશુભ કર્મો તો હોય જ, જીવમાં શુભાશુભ કર્મો તો હોય, કારણ કે એક પણ સમય જીવ ક્રિયા વિના રહી શકતો નથી. કા અશુભ કરે અને કા શુભ કરે, તો ભલે જે કરવું એ કરે. અશુભ કરે છે તો એને ખબર છે એના પરિણામો, તો એ શુભમાં જાય. શુભના પરિણામો પુણ્યના આવે છે, અશુભના પરિણામો પાપના આવે છે. અહીંયા કહે છે કે એક ક્રિયા કરવાનો પ્રશ્ન નથી, એની સાથે એની શુભની પુણ્યનું બંધી પુણ્ય બંધાતું નથી, સાનું બંધ થતો નથી. એનું કારણ આસક્તિ છે. પોતે જે માર્ગ મળ્યો એની આસક્તિ, પોતાની જે સાધના એની આસક્તિ, પોતે જે સાધન કરે છે એની આસક્તિ, પોતાનો ગચ્છ એની આસક્તિ, પોતાનો આશ્રમ એની આસક્તિ, પોતાના ગુરુ એની આસક્તિ, આ બધા પરચિત થઈ ભાઈ. આસક્તિ તો મોહનું કારણ છે, આસક્તિ એ મોહનો પ્રકાર છે. જો તું સરસ મજાના સાધનો કર, શુભ કર, પણ આસક્તિ હોય તો દોષ સહિત એ સાધન થયું. કૃપાળુ દેવે એટલા માટે કહ્યું વીસ દોરામાં સૌ સાધન સાધન. અને સાહેબ બંધન થાય, તમે કઈ વાત કરો છો, નાખી દીધા જેવી. સૌ સાધન બંધન થયા. જો આમને આમ વાંચી જાય ને આમને આમ બોલી જાય ને કઈ ક્લિક નહીં થાય, હજાર વાર બોલશું સૌ સાધન બંધન થયા, સૌ સાધન બંધન. અરે પણ શું કીધું તને સમજ પડી? તારું સાધન તને બંધન થયું કીધું, એટલે તું જેને છૂટવાનું માને છે એ તને બંધાવાનું કારણ થાય છે. તું શું કામ કરસ છૂટવા, અને પરિણામ શું આવે છે આ તને ખબર પડી ક્યારે? કે મારું સાધન મને બંધનરૂપ થાય છે, એની પાછળનું કારણ શું છે? આસક્તિ, મોહ, સાધનમાં મોહ, સાધનામાં મોહ. દોષ તૂટવા જોઈએ, દોષ ઘટવા જોઈએ, એને બદલે દોષ દ્રઢ થાય. જે તપ કરતો હોય તો હું 10-10 વર્ષથી આ કરું છું, શું વગડ્યું? ન કરવા એમ નથી. જો વાત આવવાની છે, સરસ અહીંયા કહ્યું કે ભાઈ અમે તમને અત્યારે હેય નથી કહેતા. જો બરોબર સમજી લેજો આ મુનિશ્રીની ભાષા, અમે તમને આ શુભને હેય નથી કહેતા. પકડાય છે એ વાત? કહ્યું છે ને, હા, પણ અમે તમને આસક્તિ ઉઠાવી લેવાની વાત કરે છે. હેય શબ્દ અમે વાપરતા નથી. હેય વાપરશું તો તમે ઘણા પ્રશ્નોમાં વયા જશો. શું પ્રશ્ન આવે? કે શું પણ ન કરવું અને જીવ સરળમાં સરળ શોધી લે આવું મળે એટલે અશુભમાંથી અટકે નહીં અને શુભમાં જાય નહીં. કેમ કે એને કીધું કે શુભાશુભ બે હેય છે. તો જીવ હંમેશા બહાનાબાજીમાં હોશિયાર છે, છટકવાના માર્ગમાં હોશિયાર છે. જો એને એમ કે આ સાધન ન કરવા તો એને તો હાથમાં આવી ગયું. જો તું તેને વહી દે કીધું વ્રત તપ જપ કઈ નથી કરવા, શું કરવા છે? તો એના કરતા ખાવ પીઓ ને જલસા કરો. ફલી પેલો જેમ વાદ છે ચારવાકનો કે ભસ્મીભૂતસ્ય દેહસ્ય, આ ભસ્મીભૂત દેહનું આગમન ક્યાંથી? માટે દેવું કરીને ઘી પીઓ. ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, પશ્ચિમનો મંત્ર આવી જાય. ખાવ પીઓ ને જલસા કરો, એશ કરો, આરામ કરો, મોજ કરો. કાલ કોણે દીઠી છે? આવી ગયો. કારણ કે શુભ પણ હેય છે, અશુભ પણ હેય છે. હેય શબ્દ અમે વાપરતા નથી. જો આ ઉપદેશક, આ ગીતાર્થ પુરુષ કહેવાય, આને ગીતાર્થ પુરુષ કહેવાય. કે ઉપદેશની શૈલી કેવી? કે કોઈ જીવ અવળે માર્ગે ફંટાય નહીં. નય શાસ્ત્રનો અભ્યાસ કરનારાને ખબર હશે કે નયની અંદર એમ જ કહે કે વ્યવહારનો સદવ્યવહાર બધો અભૂતાર્થ છે, બધો કોલાહલ છે, બધો વિષ છે, બધું ઝેર છે, વિષકુંભ છે, બધો જ વ્યવહાર, બધું હેય. એને ભાગ સીધા પાડી નાખ્યા, હેય ઉપાદેય અને જ્ઞેયો. દ્રવ્યનો યોગનો અભ્યાસ કર્યો હશે એમને થોડી સમજ આવશે, એને ભૂલનો ખ્યાલ આવશે કે નિશ્ચય નહીં વાળાએ આવી રીતે કરીને વ્રત જપ તપ દાન દયા આદિ બધાને ઉડાડ્યા, બધાને હેયની કેટેગરીમાં લઈ ગયા. અહીંયા મુનિશ્રીનું આ ગીતાર્થ પણ કેટલું ઉત્કૃષ્ટ છે. એને બતાવ્યું છે કે આસક્તિ છોડો. કર્મના બંધનું મૂળ આસક્તિ છે, ક્રિયા નથી. ક્રોધ કર્યો તમે તો ક્રોધથી એટલો બંધ નહીં પડે જેટલો ક્રોધની આસક્તિથી, એના અભિમાનથી, એની સાથે અહમને જોડવાથી, એની સાથે પોતાનો અભિપ્રાયને સ્વચન જોડવાથી કે મેં કેવો કર્યો, ઠેકાણે લાવી દીધો ને, બોલતી બંધ કરી દીધી ને. આ ક્રોધ નથી પણ ક્રોધ પછીનું પરિણામ છે અને એ પરિણામ શેની સાથે જોડાયેલું છે? આસક્તિ, અહમ, પોતાનું મિથ્યા વ્યક્તિત્વ, પોતાની વર્તમાન પર્યાય, એની સાથે જોડાયેલું છે. હું મોટો હતો એટલે મેં કીધું, કોઈ પૈસાદાર હોય તો કીએ, કોઈ અમલદાર હોય તો કીએ, કોઈ બોસ હોય તો કીએ, કહી શકે, કેમ કે પોતાની પોઝિશન પર્યાય છે. ક્રોધમાં તમને પર્યાયનો જોર છે એટલે તમે કયો છો. આ આસક્તિ તોડી દો. જો હેય કહેવા જઈએ તો તમે મંદિરમાં ન જવું, પૂજા ન કરવી, પરોપકાર ન કરવો, તપ ન કરવા, દાન ન આપવું, સ્વાધ્યાય સત્સંગ ન કરવા, આવા બધા કંઈક પ્રશ્નો ઉઠાવશો. અને કેવળ દ્રવ્યાનું યોગની અંદર જે શુષ્ક જ્ઞાનીઓનો એક માર્ગ છે, પંડિતોનો માર્ગ છે. પંડિતો જ્યારે બોલવા બેસે ત્યારે એને આત્મકલ્યાણની વાત ન હોય, એને તો પોતે જે વાત જેમ વકીલ કેસ હાથમાં લે ત્યારે ન્યાય નીતિની વાત કરે કે પોતાના કેસના હિતની વાત કરે, શેની વાત કરે? પોતાના કેસ, પોતાના અસીલનું હિત શેમાં છે? પછી જૂઠ હોય તો જૂઠ, ભ્રષ્ટ હોય તો ભ્રષ્ટ, અનીતિ હોય તો અનીતિ, જે થવું હોય તે થાય, એનો વકીલ, એનો અસીલ એનું જ કામ કરે ને એની દલીલ કરે. એમ પંડિત જ્યારે બોલવા બેસે ત્યારે એ ઉપદેશમાં પોતાના સામાના જીવોના કલ્યાણની વાત ન હોય, મારો કક્કો સાચો, હું જે માનું છું તે માન્યતા મારી સાચી, એ પોતાની માન્યતાને ઠેરાવવા માટે તર્કનો આશરો લે, કુતર્કનો આશરો લે, વિવાદનો આશરો લે, વિતંડાવાદનો પણ આશરો લે. તમને એક વસ્તુ ખોટી સાબિત કરી રહે છૂટકો, કારણ કે એ ગીતાર્થ નથી, એ જ્ઞાની નથી, એ કરુણાથી બોલતો નથી, એના બોલવામાં અહંભાવ છે કે હું આ માનું છું અને આમ જ છે, શાસ્ત્રમાં આમ જ કીધું છે. પણ શાસ્ત્રમાં નયથી વાત કરી છે, અને નય છે એ અંશ છે, પ્રમાણ નથી, એ અંતિમ સત્ય નથી, નય આંશિક સત્ય છે. અને એ પોતે એ આંશિક સત્યને પૂર્ણ માનીને વાત કરે. આ પંડિતની ઓળખ, આ જ્ઞાનીની ઓળખ. જ્ઞાનીમાં કરુણા કોઈ દી ઘટે નહીં, અને પેલામાં કરુણા કોઈ દી આવે નહીં. અહીંયા કે છે કે તમારે શુભ પ્રવૃત્તિ અને અશુભ પ્રવૃત્તિ બંને પ્રત્યે જીવને આસક્તિ છે. આ પ્રવૃત્તિ કરતા પ્રવૃત્તિ પ્રત્યેની આસક્તિ એ કર્મબંધનું દોષ છે. પ્રવૃત્તિથી થયેલું પાપથી તો જીવને છૂટતા વાર ન લાગે. આજે આપણે કર્મની બંધની અંદર એક વાત આવે છે, આઠ પ્રકારની બંધ પડે છે, એ જેને અભ્યાસ કર્યો તો ખ્યાલ આવે કે કર્મનો બંધ નિદત્ત થાય એટલે એકદમ મજબૂત, પછી નિકાચિત થાય એટલે કદી છૂટે નહીં. તો કર્મ તો થઈ ગયું, પછી આ બધું બંધ આવો કેવી, તમે આટલા બધા પ્રકાર એમાં ક્યાંથી કાઢ્યા? એની પ્રકૃતિમાં ફેરફાર થાય, એનો રસ વધે ને ઘટે, એનો કાળ વધે ને ઘટે, આમ કેમ થાય? કર્મ તો કરતી વખતે કરી લીધું, વાત પૂરી થઈ ગઈ, પરિણામમાં શેને કારણે ફેરફાર થાય છે? આ આસક્તિની ધારામાં ફેરફાર જે થાય છે, વિચારમાં જે ફેરફાર થાય છે, સ્વચ્છંદ જે ભળે છે, એને કારણે બંધાયેલા કર્મનું સ્વરૂપ પણ બદલાયા કરે છે, નિધત્ત થાય છે, ચીકણા કર્મો થાય છે, નિકાચિત થાય છે, અને પછી જ્યારે ભાન થાય છે ત્યારે હાથમાંથી બાજી રહેતી નથી, એવી સ્થિતિ થઈ ગઈ છે. તરત ખબર પડે તો આપણે રસોઈને સુધારી લઈએ, પણ હાવ બગડીને વેઠ વાળી હોય પછી એમ થાય કે હવે આમાં કાંઈ સુધરે એમ, હવે આ ફેંકી દેવા સિવાય, ઘી ગયું, મસાલો ગયો, સાકર ગઈ, બધું ગયું. થોડુંક જરાક ખબર હોય તો આઘું પાછું કરીને પણ આપણે બચાવી લઈએ, એમ આ કર્મની બાબતમાં છે. અને જ્ઞાનીઓએ તો અદ્ભુત માર્ગ મૂક્યો છે. આ વિતરાગ વિજ્ઞાનના આ વિજ્ઞાનીઓ અને મહર્ષિઓએ જીવો ઉપર એટલી કરુણા કરી છે કે તારા કર્મની તને સાંજે ખબર પડી જાય ને પ્રતિક્રમણ કરી લે ને તો એ ગયા બધા દિવસના, દિવસના દિવસના ગયા ને રાતના હવારે ગયા. બોલ, તારે કોઈ સ્ટોક ન રહે, પણ તને આલોચના કરતા આવડવી, તને આસક્તિ આવડે છે, આલોચના આવડતી, આસક્તિમાં રસ છે, આલોચનામાં એમાં ટાઈમ બગડે એવું લાગે છે, ટાઈમ બગડે, ક્યાં પરિક્રમણા કરવા જવા, આ શું કામ કરવું? એને આસક્તિમાં રસ છે, એને કોઈ એમ કે તમે સવારે આજ જાય કીધું ને ઓલાની તો બરાબર પાડ્યો, એ તમારા બેને ન હાલે, એ મારે જ કહેવું પડે. બોલો, આસક્તિમાં રસ છે, આલોચનામાં રસ નથી. કે શું કામ માર્યા કરવું જોઈએ? શું પરિણામ હતું? જગત તો અનિત્ય છે, અસાર છે, શું કરવું છે? અચ્છા, છતાં કર્મને કારણે જે થઈ ગયું થઈ ગયું, એમાં મને એનો ગર્વ નથી. જે થઈ ગયું એ પરિસ્થિતિને કારણે થયું, સંજોગને કારણે થયું, નિમિત્ત ઊભા થયા એટલે મને ક્રોધ આવી ગયો, બાકી એમાં ક્રોધ કરવા જેવું કંઈ છે નહીં. એને આપણે સુધારવાનો ઠેકો લીધો નથી. કેવું સમાધાન મળી ગયું? અને આલોચના કરી અને કે દેવગુરુને સાક્ષીએ કે મારું તે દુષ્કૃત્ય મિથ્યા થયો. જો સાચા ભાવથી બોલ્યો હોય તો એ જ ક્ષમા એ કર્મ ખરી પડે. આ કઈ સમજાય? મુક્તિનો માર્ગ એટલી સરસ વાત કરી છે. હવે અનંત કાળનો અહીંયા સરસ વાત મૂકી છે કે બહુ વિત્યો કાળ અનંત, આ અનંત કાળ આમાં ને આમાં ગયો. બસ જીવે હવે ઊંડી વિચારણા કરવી. વર્તમાનમાં આપણને સાધનાનું બળ ત્યારે જ આવે કે જો ભૂતકાળનો વિચાર આવે તો જ. કે આ સમજ્યા વિના મારી અથડામણનો, ભટકવાનો, રઝળવાનો કેટલો કાળ ગયો. ઉપર બેસવું તો પ્રવેશ કેટલો કાળ ગયો? તો શબ્દ મૂક્યો છે વિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ. સાહેબ, કર્મ તો ઉદય આવે છે એટલે કઈ ને કઈ શુભ પ્રવૃત્તિ કે અશુભ પ્રવૃત્તિ થાય, થયા વિના રે પણ. જ્ઞાનીઓને પણ પ્રવૃત્તિ એક કરવી પડે અને જ્ઞાનીઓ કરતા પણ હોય, કેમ કે ઉદયાધીન છે. પ્રવૃત્તિ છે એ ઉદયાધીન છે. હવે તે સમયે સાહેબ અમે પ્રવૃત્તિ તો કેવી રીતે છોડી શકીએ? તો કે પ્રવૃત્તિ પ્રત્યેનો રાગ છૂટે. એક પણ વાત કઈ નહીં, જે વસ્તુ જ્યારે ઉદયથી એને બોધ આપવાનો હોય તો આપે, પછી એમાં આસક્તિ કરે કે આ મારો શિષ્ય, છ પદના પત્રમાં શું કીધું છે, આ મારો શિષ્ય છે એવું કદી જ્ઞાની પુરુષ માટે મારી ભક્તિ કરે, ભક્તિનો કરતા છે માટે મારો છે, એવી વાત જ્ઞાની પાસે હોય જ નહીં. કૃપાળુદેવ લખે છે કે અમે આખી જિંદગીમાં કોઈના પ્રત્યે ગુરુપણ વેદ્યું નથી. આજની વાત છોડી દીધો હવે. ખૂબ વિચારવાનો, આખી આ વિચારણા જેટલી ગહન થશે. અનંત કાળ વીત્યો, આજકાલનો નથી આ કાળ, અનંતો કાળ આ જીવે આમાંનામાં. હે ભગવાન, હું બોલ્યો, તમારા વચનોને લક્ષમાં લીધા, મેં તમારા કહેલા તત્વનો, અનુપમ તત્વનો વિચાર કર્યો નહીં, તમારા પ્રણિત કરેલા ઉત્તમશીલને સેવ્યું નહીં. હે ભગવાન, હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટમણામાં પડ્યો છું. ક્ષમાપના રોજ બોલીએ. આ વીત્યો કાળ અનંત એ ક્યારે પકડાય? ચોટ થઈ જાય, થંભી જાય. અરે, અનંત સંસારની વિટમણામાં હું પડ્યો છું. આ કેવી રીતે વિટમણા? એટલે આમાંથી કેમ નીકળવું એની દિશા સૂઝતી નથી. હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. તરત જ આવી ગયો. કેટલી સરસ રચના છે ક્ષમાપનાની. એ ક્ષમાપના પણ પૂર્ણ પ્રતિક્રમણ છે. કરતા આવડે તો સુતા પહેલા અથવા સંધ્યા સમયે જ્યારે પોતાને અનુકૂળતા હોય કે જમી લીધું છે, 10-15 મિનિટ કાંઈ નથી, તો ટીવી ખોલવા બેહીને દોડાદોડી કરવી કે ઓલી સિરિયલ વહી જશે ને ઓલું વહી જશે, ફલાણું વહી જશે, આ હાઈવોય મૂકી અને તું એમ કે હવે 15 મિનિટનું પ્રભુની ક્ષમાપના જરા પાઠ કરી લો, શાંત ચિત્તે વિવેકપૂર્વક. ઘણી વાર તો શું કરવું શું કરવું, અરે પણ તને કરવાનું તો ઘણું આપ્યું છે પણ ક્યાં તું કરશ, આપ્યું છે યાદ નથી, અને નવું શું કરવું, અહીંયા તમે ગયા ત્યાં શું થતું હતું, ઓલા એ શું કર્યું હતું, એ શું કરાવતા હતા, જેને એ બધા પામી ગયા ને હું રહી ગયો, આ એવો અખજ્યો જીવ છે એમ. ત્યાં તમે પરીક્ષણ કરવા ગયા હતા ત્યાં શું ચાલતું હતું, એને શું કરાવ્યું હતું, બોલો કે આમ હાથ ઊંચા કરાવતા હતા, આમ તો પોતે હાથ ઊંચા કર, ગાંડ પણ છોડને હવે તને જે કીધું છે એ સમજાતું નથી, એ પ્રક્રિયા કરતો નથી, અંતરની ક્રિયા કરતો નથી, અને બાહ્ય ચેષ્ટાની અંદર એ ભેદ તો રહેવાના, વ્યક્તિએ વ્યક્તિએ આશ્રમે આશ્રમે સ્થાન સ્થાન ઉપર આ ક્રિયાના ભેદ તો રહેવાના, અનંત પ્રકારના રહેવાના. તો એને પકડી લીધા છે કે એ પગ ઊંચો કરે છે તો આપણે પગ ઊંચો કરો, એને હાથ ઊંચો કરો તો આપણે હાથ ઊંચો કરો, એનાથી કર્મબંધ તૂટતા નથી. કારણ તોડો, જે જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ. એક કારણની છેદક દશા, આસક્તિ એક કારણ છે, શુભાશુભ પ્રવૃત્તિ પાછળ આસક્તિ એક કારણ છે. કારણ ઊભું છે તો એ બંધનું જ કારણ છે, તે બંધનો પંથ છે. કારણ છેદતા મોક્ષ પંથ હશે, મોક્ષની સમજ લેવી પડશે, મોક્ષ પંથની સમજ લેવી પડશે. સરસ કહે છે ભાઈ, આ જો વીર વિજય જે મહારાજે એની જે પૂજામાં કીધું છે બહુ સરસ, કે સાંભળી હૈડા કમ કમે રે, કેટલી સજ્જાયો કેટલા સ્તવનોની રચના એવી થઈ છે કે જીવના અનંત પરિભ્રમણની એ બધી સજ્જાયો હોય કે સાહેબ હું આ નરકના ભાવમાં હતો ત્યારે આવા આવા દુઃખો મેં સહન કર્યા, તિર્યંચના ભાવમાં હતો ત્યારે આવા આવા દુઃખો સહન કર્યા, જુદી જુદી ગતિમાં હતો ત્યારે આવા આવા દુઃખો, કમ કમી જાય હૈયું, આ કોઈ બીજાની વાત નથી પણ પોતાની વાત છે, આ પરિભ્રમણ પોતાનું છે. તો કમ કમી જાય આવું દુઃખ અને તો પાપથી પાછો વળી જાય, પાપથી એ એટલા માટે અનંત કાળને યાદ કરાવે છે કે હવે પાપથી પાછો પર, આ દુઃખનો માર્ગ છે એનાથી પાછો પર, આ બધું અશુભથી થાય છે માટે અશુભ હવે છોડી દેવું છે, પણ પુણ્ય કરીશ, ચક્રવર્તી થઈશ, રાજા થઈશ, અમલદાર થઈશ, કરોડપતિ થઈશ, જગતના સુખ મળશે, અરે સુખના ઢગલા મળશે. તો પણ જૈન દર્શન એક એવું છે કે જેને સ્વર્ગના સુખોની કોઈ કામના રાખી નથી, ચક્રવર્તીનું સુખ પણ તુચ્છ ગણ્યું છે, દેવલોકના ઇન્દ્રનું સુખ પણ તુચ્છ ગણ્યું છે. ચાર ગતિની અંદર એકેય ગતિ મોક્ષ નથી, પણ જો જોઈ તો ગતિ મનુષ્યની જોઈએ, દેવની નહીં, તિર્યંચની નહીં, નારકીની નહીં. નારકીની ગતિમાં દુઃખ સિવાય કોઈ અવકાશ નથી, તિર્યંચની ગતિમાં સમજ છે, પાંચમા ગુણસ્થાનક વાળા પણ તિર્યંચમાં હોય પણ પરાધીન છે, કંઈ કરી શકે નહીં. સ્વર્ગની અંદર સુખને આડે અવકાશ નથી, ભોગ ઘણો છે, સંયમ નથી, ઈચ્છા કરો ને પ્રવૃત્તિ થઈ જાય, મહેનત તો કરવાની હોય ને, માટે સંયમની સાધના ત્યાં થઈ શકે નહીં, સંવરની સાધના થઈ શકે નહીં, મનુષ્યમાં થાય. ચક્રવર્તીનો રાજ હોય તો કાચી મિનિટમાં છોડી દે, છૂટી જાય, મનુષ્ય ગતિમાં થાય, વિવેક છે અને આ સંયમનું સાધન છે. જૈન દર્શનમાં બહુ મૌલિક વાત છે કે પુણ્ય છે એ પણ મારો સ્વભાવ નથી, જો પુણ્યથી સુખ હોય તો પછી ઇન્દ્રથી આગળ વધવાની જરૂર નથી, તો 64 કરોડ દેવતાઓ ભગવાનના તીર્થંકરને નમન કરવા શું કામ આવે? સમવસણની અંદર અને ભગવાનની જન્મ કલ્યાણક ઉજવવા 64 ઇન્દ્રો શું કામ આવે? કેમ કે એ તો શ્રેષ્ઠ અવસ્થા થઈ, પૂરી થઈ. ચક્રવર્તીઓ ભગવાનના પાદ સ્પર્શ કરવા શું કામ આવે? જો એ ચક્રવર્તી પદ પૂર્ણતા હોય સુખની, જો ઇન્દ્રપદ દેવલોક એ પણ પૂર્ણતા હોય, તો વિતરાગ પરમાત્માના વંદન કરવા માટે આ બધા શું કામ આવે? આવવાની શું જરૂર છે? સમવસણમાં 1 કરોડ દેવતાઓ ભગવાનની સેવામાં હાજર હોય. ભગવાનને એકની સેવા જોઈતી નથી. ભગવાન સેવા લેવા માટે તડપાપડ થાય કે ઓલા સેવા આપવા માટે થાય? દેવોમાં ચડસા ચડસી કેવી થાય કે અમે તીર્થંકરની સેવા કરીએ, તમે નહીં, બીજાને આવવા ન દે. ભગવાનને સેવા લેવાની છે. સમજાય છે? વાત પકડાય છે? સ્નાતસ્યા આપણે એક થોઈ બોલીએ છીએ, મોટી શાંતિ એક બોલી છે, બૃહદ શાંતિ, ભો ભો ભવ્યા સ્મૃત વચનમ. એમાં કહે છે કે પ્રભુ દેવ છે, એને માતાના પાસે જન્મ થયો છે ત્યારે ભગવાનને અભિષેક માટે લઈ જાય છે, તો એની અવસ્થા 5 પ્રકારની હોવી જોઈએ. તું દેવે પોતાના 5 રૂપ ધારણ કર્યા કે બીજા 4ને ચાન્સ ન મળે. પોતે 5 રૂપે લીધા કે ના ના, ભગવાનની જેટલી સેવા થઈ શકે એટલી હું જુદા જુદા રૂપે પણ હું જ કરીશ. એ મોટો અધિપતિ દેવલોકનો ઇન્દ્ર છે, એની એટલી બધી ક્ષમતા છે, એટલી લબ્ધિ છે એની પાસે, તો 5 રૂપ ધારણ કરીને આવ્યો. કેમ કે નિતર એક અને પાછા બીજા 4 આસિસ્ટન્ટ લાવવા પડે. પણ આ સેવાનો લાભ બીજા કોઈને મારે આપવો? હવે જો એ શ્રેષ્ઠ અવસ્થા હોય, પુણ્યથી આ દેવ ગતિ મળે, પુણ્યથી આ ઇન્દ્ર ગતિ મળે, એ શ્રેષ્ઠ હોય, તો આ વિતરાગને ક્યાં મૂકીશું? આ સિદ્ધની અવસ્થા શું? તો કે જૈન દર્શનમાં અત્યંત મૌલિક વાત છે કે પુણ્ય ગમે તેટલું હોય એ તમારો સ્વભાવ નથી, એ બહારથી આવ્યું છે. મારું ઇન્દ્રપણું કેટલું ટકે? મારું કર્મનું, પુણ્યનું કર્મ હોય ત્યાં સુધી. જેવું પુણ્યનું કર્મ પાતળું પડે એટલે ગયું. તો હું જે આ બધી વાત કરું છું, લૌકિક સુખની, દુનિયાવી સુખની, એ બધા બહારથી આવેલા છે, મારા પોતાના નથી. સ્વભાવનું સુખ નથી કે જે કદી જાય નહીં, જે કદી જાય નહીં. તો કે છે આ અનંતકાળ, બસ આ ગેરસમજણમાં ગયો, શુભ અને અશુભ. વિત્યો કાળ અનંત તે કર્મ શુભા શુભ ભાવ. એ કે છે તો સાહેબ શું કરવું? શુભાશુભ કર્મ તો થયા કરે સાહેબ. અરિયંત પરમાત્મા ઉપદેશનું કર્મ કરે છે કે નથી કરતા? કેવળ જ્ઞાન થયા પછી દેહ છે તો વિહાર કરે છે કે નથી કરતા? ચાતુર્માસ કરે છે કે નથી કરતા? કરે છે. તો સાહેબ શું કરવું? આ તો જોડાયેલા છે. જ્યાં સુધી મોક્ષ થયો નથી ત્યાં સુધી દેહ સાથે, જીવ સાથે કર્મ જોડાયેલા છે. કર્મ જોડાયેલા છે ત્યાં સુધી કર્મને ઉદયને આધીન શુભ કે અશુભ જે કંઈ પ્રવૃત્તિઓ થવાની હશે તે થયા કરે છે. કરવું શું? જો અહીંયા આખી પકડ લેવાનો છે કે મારે શું કરવાનું. મારું કર્મ ભાગ્ય નથી પલટી શકવાનો હું. મારું ભાગ્ય જે છે, અત્યારે મારું જીવન છે, અત્યારે છે, કલાક પછી શું હશે, આવતીકાલે શું હશે, કયા રોગનો ઉદય થશે, એ કંઈ હું અટકાવી શકું એમ નથી. ઉદયાવલીમાં આવેલા કર્મો ઇન્દ્રચંદ્ર નાગેન્દ્ર સકેન્દ્ર કે જીનેન્દ્ર કોઈ અટકાવી શકતા નથી, તો મારે વિકલ્પ શું કામ કરવો? જો એ અટકાવી શકાતા ન હોય, હું આયુષ્ય છે ત્યાં સુધી, આયુષ્યની એક એક સમય સાથે જોડાયેલા કર્મો છે તો જ આયુષ્ય છે. કર્મ ન હોય તો આયુષ્ય હોય? તો એને આધીન તો ક્રિયા થશે. આસક્તિ છોડવાની. આસક્તિ છોડો, મોહ છોડો. સરસ શબ્દ મૂક્યો. અને જૈન ધર્મમાં કહ્યું આસક્તિ એટલે ઉદાસીનતા. શુભ છે કે અશુભ છે, ઉદાસીન. બહુ સરળ માર્ગ છે, છતાં અતિ કઠિન છે. સમજાય તો એના જેવો સરળ એક છે જ નહીં. તું બધું જ કરતા કરતા ઉદાસીન રહી અને તારા મોક્ષની સાધના કરી રહ્યો છું. સમયે સમયે જે ઉદય આવે છે એની અંદર શુભ આવે છે, અશુભ આવે છે, સુખ આવે છે, દુઃખ આવે છે, અનુકૂળતા થાય છે, પ્રતિકૂળતા થાય છે. ઉદાસીનતા કે એક પરનું પરિણામ છે, કર્મનું પરિણામ છે. મારો સ્વભાવ એ તો સુખ છે, શાંતિ છે, સમાધિ છે, આનંદ છે, એ મારે એવા પ્રયત્ન કરું. આના પ્રત્યે આસક્તિથી કસાય ન થાય, દ્વેષ ન થાય, અને આસક્તિથી રાગ પણ ન થાય. શુભ ઉદયમાં આવે, બધી અનુકૂળતા મળે, નોકર ચાકર, પૈસો, પદવી, પદ, પ્રતિષ્ઠા, કીર્તિ, આ બધું મળે તો પણ આસક્તિ ન થાય. બધું જીવન સરળ બનતું જાય, સગવડતા મળતી જાય, આસક્તિ ન થાય. નહીં, આ બધું બહારથી આવેલું છે, એ પુણ્યનું છે, એ કમાણી મારી નથી, મારા સ્વભાવનું આ સુખ નથી. એ ચાહેલા કરે, એને ટાળી ન શકાય. ચક્રવર્તીઓ પણ સંકિતધારી હતા. તીર્થંકર કેટલા જ્ઞાન લઈને જન્મે? જન્મજાત કેટલા જ્ઞાન? ત્રણ. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન. ચોથું લે ત્યારે ચોથું પ્રગટ, સ્વયં વખતે મન પર્યપ્રગટ. ત્રણ જ્ઞાન તો એને જન્મજાત છે. સંકિતિ છે કે નહીં? જન્મજાત છે. શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ એ તીર્થંકરો કેવા હતા? ચક્રવર્તી હતા ને તીર્થંકર થયા છે. ચક્રવર્તી હતા તદભવે તીર્થંકર થયા છે. ચક્રવર્તી હતા ત્યારે સંકિતિ હતા ને? તો એને કઈ એના ચક્રવર્તી પદની કઈ એને બાધા નહોતી, પણ એના ચક્રવર્તી પદ માટે એને આસક્તિ નહોતી. ભરત મહારાજાને ચક્રવર્તી પદની આસક્તિ નહોતી. આવું જબરજસ્ત ભરતેશ્વરનો વૈભવ, એના ઉપર ગ્રંથો લખાયા. આચાર્યો કહે છે કે અમે એનો વૈભવ લખતા હવે થાકી જઈએ છીએ, અમે વધારે વર્ણન કરી શકતા નથી, એટલું બધું એનું અમાપ ઐશ્વર્ય છે. તો આને છોડતા વાર કેટલી લાગી ભરત મહારાજાને? તો સાહેબ આટલું બધું છે તો ક્રમશો કરો ને જરા. છોડી દીધો. વિચાર કરીએ અહીંયા કે આસક્તિ એ આપણી મનની ધારણા છે, આ દોષ છે આપણો. શુભ પ્રત્યે આસક્તિ, અશુભ પ્રત્યે દ્વેષ, શુભ પ્રત્યે રાગ. આ આસક્તિના બે પ્રકાર છે. અશુભ પ્રત્યેની આસક્તિ દ્વેષમાં પરિણમે છે, શુભ પ્રત્યેની આસક્તિ રાગમાં પરિણમે છે. અને રાગ દોષ દો બંધ હૈ આનંદ ગંજી કે ઇનકો નાશ કરેંગે અબ હમ અમર ભય ન મરેંગે. અમે અમારા સ્વભાવમાં જઈશું. તો અહીંયા એ સરસ વાત મૂકે છે ઉદાસીનતા. શુભમય હોય અને અશુભમાં પણ હોય, શુદ્ધમાં ન હોય. એટલે શુદ્ધમાં જવા માટે નહીં, ભૂમિકા થઈ ગઈ એની, છે નહીં અત્યારે. પણ એ આનાથી હવે આશ્રવમાં નથી, આસક્તિથી સંવરમાં આવે છે. આવતા કર્મોને, બંધના કારણોને એ રોકે છે, બંધના પ્રવાહને રોકે છે. હવે જે છે એ ખતમ થશે, નવા બંધાતા નથી. અનંતા જ્ઞાનીઓનો બોધ કૃપાળુદેવે પત્રાંક 55માં પહેલી લીટીમાં આપ્યો. અનંત જ્ઞાનીઓનો બોધ. ઉદય આવે તે ભોગવવા અને નવા ન બંધાય એની સાવધાની રાખવી. સાદી વાતો બધી. આ વાક્ય એવું આવે કે એમાં બહુ તત્વજ્ઞાનની ભાષા ન હોય. આ જ્ઞાનીનું બોધન છે કે જે ઉદય આવે તે ભોગવવા અને નવા ન બંધાય એની સાવધાની રાખવી. નવા શેનાથી બંધાય? કારણ આપો તો બંધાય. કારણ વિના કાર્ય થાય નહીં. તો બંધનું કારણ શું? આસક્તિ, મોહ, રાગ, દ્વેષ, અજ્ઞાન, મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી એ જ મોક્ષનો બંધ. ઉદાસીનતા હોય તો આસક્તિને તોડી શકાય છે. ઉદાસીનતામાં જુઓ, વસ્તુનું કોઈ આપણે નાશ નથી કરવાનો, એના પ્રત્યે તિરસ્કાર કરવાનો, એના પ્રત્યે દ્વેષ કરવાનો નથી. તો શું કરવાનું? ઉદાસીનતા હોય તોય ભલે, ન હોય તોય ભલે, ન રાગ ન દ્વેષ સંભવ. દેગા ઉસકા ભી ભલા, નહીં દેગા ઉસકા ભી ભલા. આ ભાવ કેટલો કઠિન છે અને વાત સાંભળવામાં કેટલો સરળ છે. શશીભાઈ એમ થાય કે બહુ, પણ એક વાર ભાવ આવે. કેટલી ઘટનાઓ બનતી હોય જીવનમાં, તો પ્રસંગોની અંદર લેણ દેણ લેતી દેતી કંઈક ચાલતું હોય અને જેને આવો સંભાવ ઉદાસીનતાનો ભાવ છે કે મળ્યું તો ઠીક છે, ન મળ્યું તો પણ ઠીક છે. આપણે જે કંઈ કરવા માગીએ છીએ એમાં કોઈ પરની અપેક્ષા નહીં. તીર્થંકર જ્ઞાનીઓ બોધ આપે ત્યારે સંખ્યાના આધાર ઉપર બોધ આપે. આવે આવે સાંભળે, સાંભળવું હોય તો કલ્યાણ કરવું હોય તો એનું જે થવું હોય તે એની સાથે જોડાય નહીં કે મારા ઓલા શિષ્યનું શું થશે ને આનું શું થશે આનું શું થશે. આ ગુરુઓ તો સંસારની ચિંતા કર્યા કરે કે એને કે જો હવે આ ન કરે હવે આ કરે. અરે તારે શું લેવા દેવા, આવે આ જ્ઞાનનું લક્ષણ નથી. કરુણામાં વ્યક્તિગત રાગ ન આવે. કરુણાની અંદર એ ઉદાસીનતા હોય. વરસાદ પડે એ બધા ભૂમિ ઉપર પડે, ઉકેડો હોય તોય પડે, રણ હોય તોય પડે, અને માટી ખેતરો હોય તોય પડે, કોઈએ ખેતર ખેડ્યું હોય તો પડે, ન ખેડ્યું હોય તોય પડે. સૂર્ય પોતાનો પ્રકાશ આપે, તમે બારી બારણા ખોલો તોય ભલે ન ખોલો તોય ભલે, એનું કામ અજવાળવાનું છે. એમ તીર્થંકરનો બોધ અજવાળવા માટે છે, લોકને ઉજાગર કરવા માટે છે. તમારે તમારા બારણા બંધ રાખવા હોય તો તમને સ્વતંત્રતા છે. ઉદાસીનતાથી કર્મોનું કારણ છેદાય પછી કર્મોનું ફળ બેસે જ નહીં. જોવા બોધ, ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. અરે વાંસ જ નથી તો વાંસળી ક્યાંથી થવાની, અને વાંસળી નથી તો અવાજ ક્યાંથી આવવાનો? સદકર્મ કેમ છેદવા અમારે? આ એનો મંત્ર અહીં આવ્યો કે ઉદાસીનતાથી કર્મોનું કારણ છેદાય પછી કર્મોનું ફળ બેસે જ નહીં. શુભ ભાવ પણ ગયો, અશુભ ભાવ પણ ગયો, પુણ્ય પણ ગયું, પાપ પણ ગયું. તમે સ્વતંત્ર, તમે ખીલ્યા, એ તમારો સ્વભાવ. વસ્તુને બરોબર સમજીએ. આપણે કર્મ બંધનથી મુક્ત થવું છે અને આ વાત ચાલે છે પાંચમું પદ, મોક્ષ છે. અને મોક્ષ એ જીવનો પોતાનો સ્વભાવ છે. જેમ અસ્તિત્વ એ પોતાનો સ્વભાવ છે, પેલું પદ આત્મા છે એને માટે કોઈ કારણ નથી, કોઈ ઉત્પત્તિનું કારણ નથી, કોઈ સંજોગોનું કારણ નથી, કોઈ બનાવનાર નથી, કોઈ સર્જનહાર નથી. છે એટલે છે, એ સત છે, સ્વયં છે, એ નિત્ય છે. આ બીજું પદ, જે આત્મા છે એ કોઈ ટેમ્પરરી આઈટમ નથી, કોઈ સંયોગોથી બનીને છૂટું પડી ગઈ, દેહથી આત્મા ઉપજ્યો ને પછી દેહ ગયો એટલે આત્મા વયો ગયો, એક કઈ વસ્તુ નથી. એ છે, એ નિત્ય છે. જેમ એનો કરતા કોઈ નથી, એમ એનો મિટાવનાર પણ કોઈ નથી, અવિનાશી છે, માટે નિત્ય છે. કોઈ સંયોગોથી નહીં, જેની ઉત્પત્તિ થાય નાશન તેનો કોઈમાં, તેથી નિત્ય છે. એમ આત્મા મોક્ષ સ્વરૂપ છે. કર્મનો કરતા છે ત્રીજું પદ, કર્મનો ભોગતા છે ચોથું પદ. પણ કર્મનો કરતા તો વિભાવમાં છે તો છે, ઉદાસીનતામાં છે તો કર્મનો કરતા નથી. વિભાવમાં છે તો કર્મનો કરતા છે, સ્વભાવમાં છે તો નહીં. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જ્યાં, વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા જ્ઞાન. સીધી વાત, સાદી વાત, એક એક ગાથામાં મંત્રો, એક ગાથા ઉપર સાધના આપણી આખી માંડી શકીએ આપણે, છતાં પ્રશ્ન શું કરવું? ઘણીવાર સમય ઘણો હોય છે, શું કરવું એની દિશા નથી. ટાઈમ જાય છે અને ઘણીવાર દિશા વિના કામ કર્યા કરે. આજ તો સાધના થાકી ગયા, શેનો થાક્યો તું? તને કર્મ ન બંધાણા એનો થાક લાગ્યો? તે કઈ ન કર્યું, તારા શાંત ભાવમાં રહ્યો, ઉદાસીન ભાવમાં રહ્યો, થાકી ગયો સામે તો કા રોવા બેસે, કાંઈ થતું નથી. શું ન થયું? તો ન કરવું એ જ હતું, તને કીધું તો કરું કે કઈ ન કરવું. અહીંયા કે છે કર્મનું ફળ બેસે નહીં, મુક્ત અવસ્થા ક્યારે પ્રાપ્ત થાય એને માટેની એક સરસ વાત મુનિશ્રીએ કૃપાળુ દેવના પત્રાંક 195 નો આધાર લઈને અહીંયા આ વાત મૂકી છે થોડી. એ કે છે એ એક પત્ર એવો છે કે સૌએ વાંચવો, એમાં જ બધું કૃપાળુ દેવે આપ્યું છે. અને એ 3-4 લીટીનો પત્ર છે. અનંત કાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં નિવૃત્તિ કેમ થતી નથી અને તે શું કરવાથી થાય? તો કે એ પ્રશ્ન માટે એમાં કહેલી વાતની ચિંતા કર્યા વિના, એને માટે દ્રઢ થઈને ઝુર્યા વિના માર્ગની દિશાનું અલ્પ પણ ભાન થતું નથી. બહુ એક મહત્વનો ઉલ્લેખ અહીંયા મહારાજ સાહેબ કરે છે. એ કહે છે કે જગતની અંદર તત્વજ્ઞાનમાં તો બધા જ દાર્શનિકો એક મતના છે કે સત સ્વરૂપ અને આત્મ સ્વરૂપ એ બે જુદા નથી, અભેદ છે. જે આત્મા છે એ જ સત છે. કોઈ સત જુદું છે અને આત્મા જુદો છે એ નથી. સત એટલે સત્ય નહીં હો, સત ત્રિકાળ જેનું હોવાપણું છે તે, ત્રિકાળ જેનું હોવાપણું છે તે સત. એક તત્વ છે, એક અસ્તિત્વ છે જે ઉત્પન્ન થયું નથી અને જે કદી મટવાનું નથી. અને એ અસ્તિત્વ એટલે હું, જે જ્ઞાનવંત છે, જે ચેતનવંત છે, જે ઉપયોગવંત છે, એ મારું સ્વરૂપ છે. અને હું સત છું, આત્મા છું, સત સ્વરૂપ એ જ આત્મા. આવો પોતાને જ્યારે અનુભવ થાય છે ત્યારે બાકીની બધી વસ્તુ છે જે ઉત્પન્ન થાય છે, મટે છે, બદલાય છે, ફેરફાર થાય છે, પરિવર્તન થાય છે, આ બધી જગત અને જગતનું સ્વરૂપ અને જગતના પદાર્થો બધી જ રચનાઓ આ બધામાં ફેરફાર થયા કરે અને હું એને જોયા કરું, હું એનો જ્ઞાતા, હું એને જો બસ જોઈ શકું છું, જાણી શકું છું, કારણ કે હું જ્ઞાન સ્વરૂપ છું, એનામાં જ્ઞાન નથી, એ પરિવર્તન સ્વરૂપ છે, એ પરિવર્તન થયા કરે છે. એકને એક જગ્યાએ બેઠા હો તમે, સાધના કરવા કોઈ ગયો હોય, પોતાની ઝૂંપડી હોય અથવા તો પહાડની તળેટી ઉપર રહેતો હોય, વર્ષોથી સાધના કરતો હોય, એને પ્રકૃતિના કેટલા પરિબળો જોયા. હિમાલયમાં રહેતો હોય તો હિમાલયની કેટલી અવસ્થા, એ 40 વર્ષથી આ સાધના કરે છે, કોઈ વાર એવી પહાડની શિલાઓ કેવી હોય, કોઈ વાર કેવો બરફ પડ્યો હોય, કોઈ વાર કેવી ઠંડી આવી હોય, કોઈ વાર કેવી ગરમી હોય, કોઈ વાર કેવા પૂર હોય, કેવા તોફાન હોય, કેવા પ્રલય હોય, કેવા જાત જાતના ઝાડો ખીલતા હોય, પુષ્પો ખીલતા હોય, એ પુષ્પો પાછા ચાલ્યા જતા હોય, કેટલું એને જોયું હશે. એ બધું જોઈને એમ થાય કે હા બધું બદલાયા કરે છે. અને એને જાણનારું એક અખંડ એવો જ્ઞાયક છું, હું જ્ઞાયક છું. આ તો બધું બદલાય છે, આ નાશવંત છે, વિનાશી છે, બદલાયા કરે છે, આવે છે, જાય છે, ઉત્પન્ન થાય છે, સમાપ્ત થાય છે, પણ એનો જોનારો તો હું છું જ. આવી પ્રકારનો એને પોતાને અનુભવ થાય ત્યારે એમ કે શંકરાચાર્યજી જેવા મહાપુરુષ કે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, આ જોનારો છે, જાણનારો છે, એ જ સત્ય છે, એ સત છે, જે સત છે તે જ જુએ છે, તે જ જાણે છે. અને જેને હું જાણું છું, જેને હું જોઉં છું, જે બદલાયા કરે છે, જે રૂપાંતર થયા કરે છે, જેની અવસ્થાઓ પલટાયા કરે છે, જેના રૂપરંગ નિત નવીન બદલાયા કરે છે, સમયે સમયે ક્ષણે ક્ષણે જગત બદલાય છે, એ મિથ્યા છે. મિથ્યા એટલા માટે કે જે અત્યારે દેખાય છે એ પછીની મિનિટે દેખાતું, એમાં ફેરફાર છે, થાય જ. કોઈ પણ વસ્તુ બનાવી હોય તો બનતી વખતે પણ એમાં ફેરફાર થાય. માટીમાંથી ઘડો બનતો હોય તો એને એક એક સમયે સમયે એના આકારમાં ફેરફાર થાય. ઘડો બની ગયા પછી એ ઘડો વપરાશમાં મૂક્યો પછી આપણને લાગે કે આપણા ઘરે બરોબર રોજ પાણી ભરાય છે, પણ રોજ એમાં ફેરફાર થાય છે. એની જીર્ણતા, એની શીર્ણતા એ થયા જ કરે છે. એક સમય એવો આવે છે કે એ છૂટો પડી જાય છે. વસ્ત્રો લાવ્યા, સરસ મજાનું છે, ચળકાટ છે, શાઇનિંગ છે, છાપ મજાની છે, પ્રિન્ટ મજાની છે, બધું જ છે, રાખ્યું અને જેમ જેમ વપરાશ થતો જાય, જેમ જેમ એનો વપરાશ થાય, ધોવાતું જાય, પછી શું થાય, વસ્ત્રમાંથી શું થાય, મિનિટે મિનિટે સમયે સમયે એની અંદર આ પ્રક્રિયા તાણાવાણાની, છૂટા પડવાની, ઢીલા થવાની, શિથિલ થવાની શરૂ થઈ. દેખાતી નથી, 4-5 વાર પહેરીએ ત્યારે તેમ કે નવે નવું છે. જોજો મારું શર્ટ સાચવજો, નવે નવું છે, પણ લીધું ને પહેર્યું ત્યારથી જૂનું થવાની શરૂઆત થઈ ગઈ છે. આ વાત આ દેખાતી નથી. જ્ઞાની કે છે શંકરાચાર્યજીના મંત્ર એટલો મહત્વનો છે કે બ્રહ્મ સત્યમ જગત મિથ્યા, આ દેખાય છે એ જગત છે, જોવે છે એ જીવ છે, અને જે જોવાય છે તે જગત છે, જાણે છે તે જીવ છે, અને જે જણાય છે તે જગત છે. જીવ છે તે બ્રહ્મ છે, એટલે શબ્દ મૂક્યો બ્રહ્મ સત્યમ જગત મિથ્યા જીવો બ્રહ્મૈવ ના પર. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે, આ જીવ છે એ બ્રહ્મ છે. જીવ જીવના રૂપમાં મનુષ્ય હોય, દેવ હોય, તેરિયંચ હોય, નારકી હોય, જંતુ હોય, પશુ હોય, પક્ષી હોય, પ્રાણી હોય, જે હોય તે, એ જીવની કર્માધીન અવસ્થા છે. પણ બ્રહ્મ તો બ્રહ્મ જ છે, એ તેરિયંચની અવસ્થામાં એ બ્રહ્મ છે, એ ક્ષુદ્ર જંતુની અવસ્થામાં પણ બ્રહ્મ છે, એનું બ્રહ્મત્વ જતું નથી. એટલે કે છે જીવો બ્રહ્મૈવ, બ્રહ્મ એ જ છે, જીવ માત્ર બ્રહ્મ છે. ના પરહ, ન અપર, અપર એટલે અન્ય, પર નથી. એટલી વાત બધી અભેદની વાત આવે, બીજી આવે તો આ બધા જુદા જુદા દાર્શનિકોના અભિમત હોય, જીવ એ જ બ્રહ્મ છે, બ્રહ્મ જુદો નથી, આવી અભેદ અનુભૂતિ. અને એને વેદાંત માર્ગની અંદર અપરોક્ષાનુભૂતિ એવો શબ્દ પ્રયોગ ત્યાં વપરાય છે. અપરોક્ષાનુભૂતિ કૃપાળુ દેવે પણ 6 પદના પત્રની અંદર આ અપરોક્ષ શબ્દનો પ્રયોગ કર્યો છે. પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ તેને અનુભવ થાય છે. અપરોક્ષ પર નહીં, એવો અનુભવ એને થાય છે. તો આ બધી વાતને આપણે તો ભાવથી પકડવાની, આપણે ગૂંચાઈ છીએ શબ્દમાં, પણ ભાવને પકડીએ એટલે તત્વનું દર્શન આપણને થયા વિના રહે. તત્વની સમજ સમજણથી છે, બુદ્ધિથી નથી. બુદ્ધિ રખડાવી મારશે, સમજણનો સાથ છોડી અને બુદ્ધિના આધાર ઉપર જેવું આ સમજવા ગયા ને એટલે ગૂંચવાડો શરૂ થઈ ગયો. અને બુદ્ધિનો એક દોષ એ થઈ જાય કે જો એમાં અહમ ભળી ગયો, જો અભિપ્રાય ભળી ગયો, જો સ્વછંદ ભળી ગયો, જો પોતાપણાનો ભાવ આગ્રહમાં ભળી ગયો, આરો વારો નથી. જ્યાં સુધી સ્વછંદનો જોર છે, જીવને બે મોટા બંધન, એક સ્વછંદ અને બીજો પ્રતિબંધ. પ્રતિબંધ તો દેખાય છે કે સાહેબ મારે કુટુંબ, સ્વજન, પરિવાર, ધંધા, ધાપા, આ બધા પ્રતિબંધ છે. પણ કે જો સ્વછંદ મોટો પ્રતિબંધ છે, સ્વછંદના આધાર ઉપર આ બધા ટેકા છે. સ્વછંદ ટળે તો પ્રતિબંધ એનો પ્રાય સમાપ્ત થયા વિના રહેતો નથી. તો બહુ સરસ વાત કરે છે. તો આ બધું આવી અભેદની અનુભૂતિ એ સાધનાનું અંતિમ પરિણામ છે. અભેદની અનુભૂતિ એ ભક્તિ માર્ગના જે આપણા આચાર્યો છે એમણે જે સ્તવનાઓ બધી રચી છે, ઈશો વિજયજી, દેવચંદ્રજી, આનંદઘનજી, મોહન વિજયજી, વિમલ સુરી, જ્ઞાન વિમલ સુરી, એવા અનેક છે, એ બધાએ એક સરસ બીજો શબ્દ આપ્યો છે. એ આપ્યો છે ગુણાનુભૂતિ. અને અભેદ ગુણાનુભૂતિ થવાથી પરમાત્મા સાથે અભેદ સંદેશ, પરમાત્માના ગુણોનું સ્મરણ કરતા કરતા, એની સ્તુતિ કરતા કરતા, એના ગુણગાન કરતા કરતા, એ પરમાત્માના સ્વરૂપના ગુણગાન છે, એવા જ ગુણગાન, એવું સ્વરૂપ મારું છે. એટલે એને ગુણાનુભૂતિથી સ્વાનુભૂતિ થાય. પ્રભુ સાથેની ગુણાનુભૂતિ, અને ગુણાનુભૂતિમાં એમ કહ્યું કે એમના જે ગુણ છે એ જ મારા ગુણ છે. એમનામાં જ્ઞાન ગુણ છે તો એ જ્ઞાન ગુણ મારો પણ છે. એમનામાં દર્શન ગુણ છે એ દર્શન ગુણ મારો પણ છે. તો અનંત ગુણના એ ધણી છે આત્મા તરીકે, તો આત્મા તરીકે હું પણ અનંત ગુણનો ધણી છું. ગુણાનુભૂતિથી અભેદાનુભૂતિ અને અભેદાનુભૂતિથી સ્વાનુભૂતિ, આ માર્ગનો ક્રમ છે. એટલા બધા માર્ગના જુદા જુદા પ્રકાર છે, પણ જેની પ્રકૃતિ જે દિશામાં આપણને ઉપયોગી થાય એ રીતે એણે પોતાની આત્માની અનુભૂતિ કરવી જોઈએ. જો વચમાં બુદ્ધિને લાવશે તો ફંટાઈ જશે. મને ભક્તિ કરતા કરતા પ્રભુ સાથે તાદાત્મ્યતા થાય છે તો તારા માટે તારી પ્રકૃતિને અનુરૂપ હવે તો ગુણાનુભૂતિ કર, એનાથી અભેદાનુભૂતિ કર પ્રભુ સાથેની, અને અભેદાનુભૂતિથી તને સ્વાનુભૂતિ થશે કે હું તે જ છું. આપણે પરમ દિવસે લીધું હતું ને શાંતિનાથ સ્વામીનું સ્તવન, અત્યારે શાંતિનાથનું સ્તવન આનંદ ગંજીનું લીધું હતું. પહેલે દિવસે ત્યાં બીજો કોઈ બહુ સમુદાય નહોતો, એટલે કે ભાઈ આપણે ચાલો આજે ભક્તિપદની અર્થ કરીએ. અનિલભાઈ એની અંદર આ ગુણાનુભૂતિ, એવી ગુણાનુભૂતિથી આનંદગંજી સ્તવન કરતા કરતા એ સોળમાં કહે છે કે હો પ્રભુ તારું સ્વરૂપ છે એવું તમારું છે, તો તારામાં ને મારામાં કઈ, તો અભેદાનુભૂતિ થઈ. ભગવાનની સ્તવના કરતા કરતા, ભક્તિ કરતા કરતા આનંદગંજી એટલે કે ભક્તને અભેદાનુભૂતિ થઈ કે વાહ, હું જેની ભજના કરું છું એમાં ને મારામાં કોઈ ગુણની દ્રષ્ટિએ ભેદ નથી. અભેદ અનુભૂતિ થઈ એને સ્વાનુભૂતિ થયું, એટલે એને તરત પછીની ગાથામાં શું કીધું, અહો હું મુજને નમો, નમો મુજરે, તો તને શું કામ નમસ્કાર કરું, તારા ગુણોને હું નમસ્કાર કરું છું, એ જ ગુણોરૂપ હું હોઉં તો હું પણ મને નમસ્કાર કરું છું. અભિમાન નથી, પણ ત્યાં અનુભૂતિ છે. અભિમાન અને અનુભૂતિમાં ફરક છે. કૃપાણુદેવે કહ્યું, અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. જો જેવી તેવી વાત નથી, આ શબ્દ સ્ટેટમેન્ટ જેવું તેવું નથી. અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, કારણ કે અમે આ બધા રાગ દ્વેષના બંધનોથી મુક્ત થયા છીએ. અમે વિતરાગ છીએ. એવી વિતરાગતા નિર્ગ્રંથપણું, અમારું અંતરંગ નિર્ગ્રંથ છે. કોઈ ગ્રંથિથી અમે એવા બંધાયેલા નથી. અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. પછી સમજ્યા કે વાંચનાર કોઈ બીજો અર્થ ન કરે, એટલે લખ્યું કે આ જે અમે કહ્યું છે, અમારો અનુભવ એ કોઈ અભિમાનથી ઉદ્ભવેલો નથી, પરંતુ કર્મબંધથી દુઃખિત થતા જગતના જીવોને કલ્યાણનો માર્ગ આપવા માટે આ ચિતાર અમે વ્યક્ત કરીએ છીએ, જેથી અમારા બોધ ઉપર એમને શ્રદ્ધા આવે કે મને પરમાત્માનો બોધ મળ્યો છે. પછી અધૂરીઓની ચિંતા નહીં કરવાની, હવે કોનો મેળ્યો ને કોનો નહીં, કોણ ક્યાં છે, તને પરમાત્માનો બોધ મળ્યો છે. કહેનાર કે છે કે હું પરમાત્મા સ્વરૂપ છું, તો તને શંકા છે? તારે એના ઉપર ડાઉટ કરવો છે? કોને પૂછવા જવું હવે, શ્રીમદ જ્ઞાની કે ન જ્ઞાની? તો કે મારા સાહેબ આમ કહેતા હતા, માસ્તીજી એમ કે, એને જેને કેવું એ કહે. ભગવાન એમ કે છે કે હું પરમાત્મા સ્વરૂપ છું, અને આ પુરુષને કોઈ ખોટું બોલવાનું કારણ નથી. મુર્શાબાદ એ ન આચરે, આવો જ્ઞાની મુર્શાબાદ ન આચરે. તો જ ભયલા છે. આવું છે ત્યારે કોઈ જીવ ત્યારે વિચાર આવે કે ઓહો, આ કાળની અંદર બધું નષ્ટ થવા બેઠું છે, ત્યારે જીવના કલ્યાણનો માર્ગ કેનાર પુરુષ પ્રત્યક્ષ અને એના પ્રત્યક્ષ વચનથી પુરુષ પ્રત્યક્ષ એની સાથે હું છું. અભેદાનુભૂતિ કરો, એની સાથે તાદાત્મ્યતા કરો, ભક્તિથી જોડાવ. એ એકવાર ભક્તિથી જોડાય, હું પ્રભુ તારો, તું પ્રભુ મારો. આ પેલું વાક્ય બોલવું આકરું છે, હું પ્રભુ તારો એમ જોરથી કેવું નથી, તું પ્રભુ મારો એમાં વાંધો નહીં, એમાં જવાબદારી આપણા ઉપર નથી, એના ઉપર છે. પણ એ ત્યારે જ બને છે બીજું વાક્ય, કે જ્યારે પેલું તું કે હું પ્રભુ તારો. આપણી ભક્તિ આવી બધી અધકચરી હોય, પાંગડી હોય, અને પછી આપણે કહીએ કે આનું ફળ કઈ મળતું નથી. નિવૃત્તિ કેમ થતી નથી, વાત એટલી બધી મહત્વની છે. એટલે કે છે આમાં માર્ગ જોઈએ. સરસ વાત કરી છે, મહત્વની વાત છે કે માર્ગની ઈચ્છા જેને થઈ છે. કૃપાળુદેવી પત્રમાં લખે છે કે માર્ગની જેને ઈચ્છા થઈ છે તેને માર્ગ સુલભ બને છે. આપણી મુશ્કેલી એ છે કે મહત્વ માર્ગનું સમજાયું નથી. જેટલું તત્વજ્ઞાનની પાછળ ગાંડા થયા છીએ, એટલા માર્ગની અંદર આપણે સમર્પિત થયા નથી. કૃપાળુદેવે પણ આત્મસિદ્ધિમાં અમે તત્વજ્ઞાન કરીએ છીએ, જ્ઞાનના ગ્રંથો ઘણા આત્મસિદ્ધિનું મૂલ્યાંકન તત્વજ્ઞાન આરે કરે કે આમાં કીધું છે, ના સમયસરમાં છે આત્મસિદ્ધિમાં, આની અંદર છે આત્મસિદ્ધિ. મોક લપ તને કાંઈ ખબર નથી, તું તારા બ્રહ્મમાં છો, તારા મનની અંદર ભામા છે ને એમ તું કરસ. એક નયનો ગ્રંથ છે, એક માર્ગનો ગ્રંથ છે, ઘણો ફેર છે. માર્ગ એ રીત છે, બધા તત્વો અમે સમાવેશ થઈ ગયા પછી જ માર્ગ મળે. બધા તત્વોનો મર્મ જાણ્યા પછી જ માર્ગ મળે. આત્મસિદ્ધિ એ માર્ગનો શાસ્ત્ર છે. માર્ગ મહત્વ માર્ગનો છે, મોક્ષ મેળવવું છે, પણ ભૂલ માર્ગમાં થાય છે. મોક્ષની વાત બધા ધર્મો કરે છે, માર્ગ નથી. બધા દાર્શનિકો તત્વજ્ઞાનની વાત કરે છે, માર્ગ નથી. સતની બાબતમાં બધા એક છે કે આત્મા છે, દેહથી જુદો છે, પણ એ આત્મા કેમ પ્રાપ્ત થાય અને અશરીરી અવસ્થા કેમ થાય એવો માર્ગ નથી કે કેવી રીતે થાય એ અશરીરી અવસ્થા, સિદ્ધત્વની પ્રાપ્તિ કેવી રીતે થાય માર્ગ નથી. ગરબડ જે કંઈ થાય છે તે માર્ગમાં થાય છે. આ મુનિશ્રીએ તો આના આપણા ઉપર આ બહુ ઉપકાર કર્યો છે. આ વિશ્લેષણ લખીને ઘણી ઘણી સમજણ આપણી છૂટી જતી હોય છે. ગરબડ માર્ગમાં છે, તમે માર્ગને સમજતા નથી. તત્વને બધાય સમજીએ છીએ, બધી જગ્યાએથી આત્મા બાબતમાં કંઈ કોઈને કંઈ બે મત નથી, પણ પછી માર્ગમાં પોતાનું ડાપણ ટોકીએ છીએ. ગચ્છ આવે, મત આવે, માન્યતા આવે, અભિપ્રાય આવે, પંથ આવે, સંપ્રદાય આવે, જન્મજાત સંસ્કારો આવે, અને આ પુરુષ એમ કહે કે બધાથી પર આત્મસિદ્ધિ એ બધાથી પર. જે જે કારણ બંધના તે બંધનો પંથ, રાગ દ્વેષ અજ્ઞાન એ તે બંધનો, તેની નિવૃત્તિ એ બંધ મોક્ષનો પંથ. આત્મા સત ચૈતન્યમય જેથી કેવળ પામીએ તે જ મોક્ષ પંથની રીત. ક્યાંય સંપ્રદાય નહીં, ક્યાંય દાર્શનિક આધાર નહીં, ક્યાંય કોઈ પણ પ્રકારના ગચ્છ મત સંઘ સંગાડા પંથ ઉપપંથ સંપ્રદાય ગુરુ કોઈ નહીં. પાંચ ઉપાયની પાંચ ગાથાઓમાં તો પ્રભુએ અધ્યાત્મનો નિચોડ આપી દીધો. માર્ગ, આ માર્ગ એવો થયો કે બધા ભેદાતીત. અચૂક પાછો લખ્યો શબ્દ અચૂક. મોહનીય ટળે એટલે પતી ગયું તારે, કોઈ ચિંતા કરમાં હવે કયા દર્શનથી થયું, કઈ સામાયિકથી ગયું, કઈ ક્રિયાથી ગયું, કઈ નહીં. હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય, કેનો બોધ છે એની ચિંતા નહીં કરીશ. એ બોધથી તારી મોહનીય દશા ટળે છે, ઉદાસીનતા આવે છે. ઉદાસીનતા હશે તો કર્મ નહીં બંધાય. વસ્તુનો યોગ કર્મબંધનું કારણ નથી, વસ્તુ પ્રત્યેની આસક્તિ કર્મબંધનું કારણ છે. ઉત્તરાધીન સૂત્રની અંદર ભગવાન મહાવીરે કહ્યું કે પરિગ્રહની સાદી વ્યાખ્યા, વસ્તુનું હોવું તે પરિગ્રહ નથી, પણ વસ્તુ પ્રત્યેની મૂર્છા મમત્વ તે પરિગ્રહ છે, આસક્તિ એ પરિગ્રહ છે. અને જ્ઞાનીઓએ આ જ વાત મૂકી, જેમ કૃપાળુદેવ જેમ થયા ને એવા આનંદ ગણજીના બધા અલગારી થઈ ગયા. બધાએ કીધું કે સાચા માર્ગ કોઉ ન બતાવે. આનંદ ગણજીએ પોકાર કરીને શું કીધું કે કોઈ સાચો માર્ગ બતાવતું 400 વર્ષ પહેલાની વાત છે. કોઈ માર્ગ તો કે સૌ અપની અપની ગાવે, બધાય પોતપોતાની રીતે કીધા કરે છે. ચોથા સ્તવનમાં પણ જે કીધું ને અભિનંદન સ્વામીમાં, મત મત ભેદે રે જો જય પૂછીએ સૌ થાપે અમે. અમારી પાસે જ માર્ગ છે, અમારી પદ્ધતિ જ બરોબર તમારા કલ્યાણનું કારણ છે, અમારા વિના તમારું ક્યાંય કલ્યાણ થશે નહીં. બસ આ આખી દૃષ્ટિ છે મતભેદની. એટલે અહીંયા કહ્યું છે કૃપાદેવ કહે છે કે અનંત કાળના પરિભ્રમણમાંથી છુટકારો, એની નિવૃત્તિ કેવી રીતે થાય. આખી વાત આવી નિવૃત્તિની. કેમ કે ઉપાયમાં શું કીધું છે, શુભાશુભની નિવૃત્તિ તે મોક્ષ માર્ગ છે. જેમ શુભા શુભ કર્મ પદ જાણ્યા સફળ પ્રમાણ, તેમ નિવૃત્તિ સફળતા માટે સુજાણ. હે સમજદાર શિષ્ય, હવે તને આટલું બધું જ્ઞાન થયું છે, વિવેક આવ્યો છે તારામાં, તું સુજાણ છો, સુલભ બોધી છો, વસ્તુને પકડી શકીશ, સમજી શકીશ, નિવૃત્તિની સફળતા છે. શુભાશુભ છે એ પ્રવૃત્તિ છે, નિવૃત્તિની સફળતા છે. અને એક નિવૃત્તિનું કૃપાળુદેવનું એક વાક્ય પદ છે, પેલા પદની પણ વાત છે પત્રમાં, એ જરા વાંચીને આજના આપણા સ્વાધ્યાયને વિરામ આપીશું. 199મો પત્ર છે, ઘરે જઈને વાંચજો પાછળ. હું અહીંયા માત્ર ઉલ્લેખ કરું છું. એમાં લખે છે, ઉપાધિના યોગને લીધે, જો 24 વર્ષ પહેલાનો પત્ર છે, ઉપાધિના યોગને લીધે શાસ્ત્ર વાંચન જો ન થઈ શકતું હોય તો રહેવા દેવું. સાહેબ, અમારાથી ઉપાધિ એટલી બધી છે, કાંઈ થતું નથી, કાંઈ કરીશ. ઉપાધિથી થોડો પણ નિત્ય પ્રતિ અવકાશ લઈ એમાંથી થોડો ટાઈમ મેળવી લે, થોડો ચિત્તવૃત્તિ સ્થિર થાય એવી નિવૃત્તિમાં બેસવાનું રાખવું. શાંતિથી બેસજે ખુરશી ઉપર. કેવી રીતે? એ ઉપાધિમાંથી પણ થોડો સમય તારવી લેજે અને ચિત્તવૃત્તિ સ્થિર થાય. એટલે ઉપાધિ સંબંધી કોઈ વિકલ્પ, જગત સંબંધી કોઈ વિકલ્પ કરીશ નહીં. ઓફિસમાં બેઠો હો તો પણ દરવાજો બંધ કરી અને કહી દેવાનું કે કોઈ મળવા આવે તો કહેજો કે સાહેબ હમણાં કામમાં છે, ફોન ટેલિફોન કોઈ મને આપશો નહીં. 10 મિનિટ તો બેસજે, ચિત્તવૃત્તિને સ્થિર કર. ઉપાય તો જુઓ, આ રાજા રાજસિંહાસન ઉપર કરી શકે, મોટો અમલદાર હોય તો પોતાની ચેમ્બરમાં કરી શકે, સામાન્ય ગ્રહસ્થી હોય તો પોતાની આરામ ખુરશીમાં બેઠો બેઠો કરી શકે. પણ તત્વ સમજો સાધનાનું, કે ચિત્તવૃત્તિ સ્થિર થાય એનો મતલબ કે તે સમયે તું બધાને ભૂલી જા. એના આપણે કહે છે ને, સાવજમ જોગમ પચખામી, એવી નિવૃત્તિમાં બેસવાનું. ઉપાધિમાં પણ નિવૃત્તિનો લક્ષ રાખવાનું સ્મરણ રાખજો, ભલે ગમે એટલા કામકાજમાં હો. સ્મરણ શેનું રહીએ? નિવૃત્તિનું. ઉપાધિનું તો હશે જ, એ કામ એ તો કરાવશે જ, એમાં તમે સ્મરણ ન રાખો તો એ તમને દોડાવશે, કામ તમને દોડાવશે. પણ આ સ્મરણ નિવૃત્તિનું તમારે રાખવાનું છે. એક પ્રશ્ન મૂક્યો છે, જેટલો વખત આયુષ્યનો એટલો જ વખત ઉપાધિનો રાખો તો મનુષ્યત્વનું સફળ થવું ક્યારે સંભવે? બે ટાઈમ તારા સરખા હોય, ઉપાધિનો અને આયુષ્યનો, તો આમાં નિવૃત્તિ અને મનુષ્યપણાની સફળતાનો અવકાશ કરો. તો કે છે કે એ માટે જે જે સાધનોને પ્રાપ્ત કરવા જોઈએ તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઈએ. હવે આ નિવૃત્તિને તમે સામાયિક કયો, આ નિવૃત્તિને તમે ભક્તિ કયો, આ નિવૃત્તિને તમે સ્વાધ્યાય કયો, એનું સ્વરૂપ ગમે તે આવે, પણ ચિત્તવૃત્તિ સ્થિર થાય અને ઉપાધિથી અવકાશ લેવાય. બેસે છે વાત? કેટલું બધું મનોવૈજ્ઞાનિક આ કૃપાળુ દેવનો આ ક્રમ છે. તમને ખ્યાલ છે કે ઓફિસની અંદર અને આ બધા કામકાજમાં ફેક્ટરીમાં અત્યારે વર્તમાન સમાજશાસ્ત્રનો કાયદો કહે છે કે 5 કલાકના સતત કામ પછી 1/2 કલાકનો રેસ્ટ આપ. એ કામ કરવા આવ્યો છે, એના પૈસા દઈએ છીએ, લે છે, છતાંય કાયદો કહે છે એ માણસ છે, ગાંડો થઈ જશે, મરી જશે ક્યાંક. એને તો એના મનુષ્ય, એને તો માત્ર એને વર્કર તરીકે જીવતો રાખવો છે, તો પણ ત્યાં કે છે નિવૃત્તિ લ્યો. વર્ષ દિવસ કામ કરતો હોય તો એને 15 દિવસ ફરવાના આપો. શેનો રાઈટ શેનો છે? કામ ન કરે તો કે ના, એને 15 દિવસ ફરવાના આપો. આ છે એમ અહીંયા કે છે કે જે કરવું એ કર, પણ નિવૃત્તિનો લક્ષ રાખજે. કારણ નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે. શેનો અભ્યાસ કરવાનો? નિવૃત્તિનો. એ વિના આ પ્રવૃત્તિ કદી ટળવાની? શુભાશુભ એની પ્રવૃત્તિ, એની અંદર ઉત્પન્ન થતી આસક્તિ, એને કારણે કર્મબંધની થતી પરંપરા, એ બધામાંથી બચવાનો માર્ગ તેમ નિવૃત્તિ સફળતા માટે મોક્ષ સુજાણ. હે શિષ્ય, તું નિવૃત્ત થવાનો અભ્યાસ કરીશ, અનંત કાળ તે આ પ્રવૃત્તિમાં અનંત કાળ ગાળ્યો, હવે તું નિવૃત્તિનો કાળ ગાળ. 24 કલાકમાંથી તારી 15 મિનિટની નિવૃત્તિ, પણ ચિત્તવૃત્તિ સ્થિર થઈ હોય, સ્વરૂપનું ચિંતન કરતો હોઈશ, તો એ કાળ તારો મુક્તિ તરફ તને લઈ જશે. એ અભ્યાસ નિવૃત્તિનો, એ પ્રવૃત્તિ ભવિષ્યની અનેક ટાળી દેશે, ઉદયમાં જ નહીં આવે. કર્મ રહિત થયો પછી પ્રવૃત્તિ ક્યાં આવવાની હતી? આવી ચાવી જેને કહીએ, આ રહસ્ય વચનામૃતનું, આત્મસિદ્ધિનું, કૃપાળુદેવના બોધનું જબરજસ્ત રહસ્ય છે. સાદો સામાન્ય મુમુક્ષુઓ, ભદ્રિક આવા અનેક પ્રભુના માર્ગથી કલ્યાણને પામી ગયા, કંઈ ચર્ચામાં પડતા નથી. સાદી રીતે પ્રભુના માર્ગને એનો મર્મ પકડી લે છે અને પામી જાય. બુદ્ધિવાદમાં પડવા જેવું, મતવાદમાં પડવા જેવું, સ્વચ્છંદમાં અથડવા જેવું આ માર્ગ નથી. કેમ કે અંત નહીં આવે, અનંતનો માર્ગ છે. અંત તો જેને લાવ્યા છે એવા સંતના સહારે જા. સંત વિના અંતની વાતનો અંત આવતો નથી, કૃપાળુદેવ લખે છે. માટે સંતનું સરણું લઈ લે. એણે આ બધી કિમિયા બતાવ્યા છે, રહસ્ય બતાવ્યા છે, યુક્તિઓ બતાવી છે, એને સરખી રીતે સમજી લેતો બસ. આ વાત કરીને આગળ આપણે ગાથાનું વિવરણ કરીશું.